भूमिका खड़ी, शब्द पकड़िए, सुधानी धारा पछीना केटलाक दर्शन थाय, सौभाग्य आमाथी छोड़ावे छे। अने ए तो ज्यारे छेल्ले पांच छ वर्ष आनी अंदर आ सरत चाले छे, आगळ आवशे 308 ને 309 માં આવી ગયો છે કે તમે પદાર્થને સમજો, તમે ને ઘોસડિયા આ શું મગજમાં લઈને ભૂસું લઈને બેઠા છો, પદાર્થને સમજો, પદાર્થ એનાથી પર છે, ચેતનના પરિણામ ચેતન હોય, ચેતનની ચેષ્ટા ચેતન હોય, ચેતનની પર્યાય ચેતન હોય, ભૌદગલિક ન હોય, જળ ન હોય, રૂપરસ ગંધવાળી કોઈ ચીજ ચેતન ન હોય, પણ સાધકમાં એકવાર જો આવી ભ્રાંતિ આવી જાય, જે કૃપાળુદેવે 211 પત્રમાં કીધું કે સત સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ ભ્રાંતિતમ આવરણ જેને વર્તે છે તેને તે સતનું દર્શન કેમ થાય, અને એ અંધારાનો કોઈ પ્રકાર એવો નથી કે એમાં અજવાળું હોય। હવે આ તમે ગમે તેટલું સમજાવવાનું, પણ એ અંધારાનો પ્રકાર છે, એમાં અજવાળાની સંભાવના નથી। જળની ગમે તેટલી પર્યાય હોય, એની કોઈ પર્યાય ચેતન ન હોય। આગળના એક પત્રમાં સિદ્ધાંત રૂપે કૃપાળુદેવે કહે છે કે જળની પર્યાય હંમેશા જળ હોય, ચેતનની ચેતન હોય, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ। સાધકને જો આવી વિવેકપૂર્વકની સ્વસ્થતા ન હોય તો સાધક કોઈ વાત સમજી શકતો નથી। પ્રાયે પરમાર્થના નામે લોકો ભ્રાંતિની જ આરાધના કરે છે, પોતાનું મનમાં જે ઘૂસી ગયું છે ને એ છૂટતું જ નથી, અને સૌથી મોટામાં મોટી મુશ્કેલી એ છે કે લોકોને એની માન્યતાગત શ્રદ્ધામાંથી છોડાવવા, એ ન છૂટે, એ બધું સાંભળે, રોજ આવે, આપણે એના માને, આપણું માને, પણ છતાં એની પોતાની વાત છૂટે, એને મનમાં ગાંઠ વાળ્યું કે બધું કીએ બાકી આપણે માનીએ છીએ ને એ તો સાચું છે। જન્મો જન્મની ભ્રાંતિ ટળવી મુશ્કેલ છે। સ્વભાગ જેવા તો કોક વિરલા હોય કે જેને એની કૃપાળુદેવની હયાતીમાં એને કહ્યું કે હવે જે કંઈ ઘોસડિયા સંબંધી ભ્રાંતિ હતી એ નીકળી ગઈ છે, સ્પષ્ટ કીધું। યોગ માર્ગની કેટલીક ક્રિયાઓ આજે સુધારસનો છે, યોગ માર્ગની ક્રિયાઓ છે, એનાથી એક ભ્રમ થઈ જાય છે, દેહ અમર થઈ જાય છે, દેહ કોઈથી અમર થાય નહીં, પણ એવી માન્યતા ચાલે છે ચિરંજીવ દેહ દિવ્ય દેહ। અરે આત્મા અમર કે શરીર અમર, પૂતગલનો તો સ્વભાવ વિખરાવું છે, જીર્ણ થવું, શીર્ણ થવું, આટલી સાદી વાતો આપણે સ્વાધ્યાય સત્સંગ જ્ઞાનીના વચનથી સમજી શકતા નથી, આપણી શ્રદ્ધા સ્થિર રહેતી નથી, આપણે ખોટે ખોટા શંકામાં ચડી જઈએ, અને એને કારણે આવા કેટલાય જન્મારાના સત્સંગ આપણા નિષ્ફળ ગયા છે। સુધાની ધારા પછીના કેટલાક દર્શન થયા છે, અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે। ક્યારે પ્રકાશે? સુધાની ધારા પછી અસંગતા થાય તો, પરિપૂર્ણ સુધાથી પરિપૂર્ણ હોત તો આગળ શું કરવાનું છે? શું કામ અસંગતાની જરૂર છે? પછી શું દર્શન કરવાના છે? સુધાની ધારા પછી પણ અસંગતા હોય તો છેવટનો પરિપૂર્ણ પ્રકાશી શકે તેમ છે. છેવટનું કે જેના પછી કાંઈ રહેતું નથી, શુદ્ધ આત્મદર્શન થાય, સ્પષ્ટ આત્મદર્શન થાય, પ્રતીતિ પૂર્વકનું આત્મદર્શન થાય, શંકા સહિતનું નહીં, એને સમ્યક મિથ્યાત્વ કીધું છે. સમ્યકત્વ મોહિનીની પ્રકૃતિ છે સાતમી, કે આ હશે કે નહીં, આત્મા કહે છે આ છે પણ એ હશે કે નહીં, આવી શંકામાં સંદેહમાં જીવ રહ્યા કરે. અહીંયા તો બે ધડક વાત છે. એ કહે છે કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. જે નડે છે એ અસંગતા નડે છે. કર્મનો ઉદય એવો છે કે સંઘનો પરિચય છે, અને આત્માએ કરેલો નિશ્ચય કે સર્વસંગ આશ્રવનું સ્વરૂપ છે. જ્યાં સંઘ છે ત્યાં આશ્રવ છે. એટલે કે છે કે અમે આ જાણ્યું છે બધું, પણ અમારી સ્થિરતા થતી નથી. સ્થિરતા ન થવાનું કારણ કર્મના ઉદયને કારણે પ્રાપ્ત થયેલો સંઘ એમાં ઉપયોગ આપવો પડે, અથવા ઉપયોગ એમાં ચાલ્યો જાય. એટલે મુખ્ય પદાર્થની ગૌણતા થાય. જો વચનામૃત બરોબર વાંચ્યું હશે તો પકડાશે બધું, કે એની ગૌણતા થાય છે એનો કૃપાળુ દેવને ખેદ રહ્યા કરે છે, કે વસ્તુ સ્થિતિમાં થતી મંદતા એનો ખેદ છે. કર્મનો ઉદય આવે જ્યારે, ત્યારે એ તો આ શરીરમાં આવે છે ને, જ્યાં ચેતન છે ત્યાં જ. તો જે કર્મના ઉદયને કારણે જે ક્રિયા જે વ્યવહાર થતી હોય, જે કાર્યો થતા હોય, એમાં આ ચેતનને સંગ દોષથી પણ ત્યાં જોડાવવું પડે છે. ભાવથી ન જોડાય, દ્રવ્યથી તો જોડાય, અને એને કારણે એની જે સ્થિરતા છે એની ગૌણતા થાય છે અથવા મંદતા થાય છે. અને તે જ વાત તેના દર્શનની છે. જે અમે જાણ્યું છે એ જ વાત એના દર્શનની છે. કેના દર્શનની? આત્મદર્શન સિવાય શું કરવાનું છે? પરમાત્મા દર્શન એ પણ આત્મદર્શન છે. શુદ્ધ આત્મા એ જ પરમાત્મા છે. આત્માથી કોઈ અલગ પરમાત્મા નથી. જે પરમાત્મા છે એ શુદ્ધ આત્મા છે. અને સુધાની ધારા પછીને આ પ્રયત્ન છે. તો સુધાની ધારામાં નથી આત્મા, નથી પરમાત્મા. તો બ્રહ્મને, પૂર્ણ બ્રહ્મને, બ્રહ્મનિષ્ઠને આ બધી હજુ ભ્રાંતિમાં છીએ આપણે. આ ઉપાધિ યોગમાં એ દર્શન ભગવત થવા દેશે નહીં. ઉપાધિ કર્મજન્ય છે, અને જે અમારે દર્શન કરવું છે એમાં આ અસંગતા રહી શકશે નહીં, એટલે બાધા આવે છે. એટલે ભગવત કહેતા કર્મશક્તિ એ કરવા દેશે નહીં એમ મને પ્રેરે છે. એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાઈને ભગવતે રાખેલો પડદો થોડા પ્રયત્નમાં ટળી જશે. એકાકી, એકાકીપણાની અંદર એકલતા નહીં, એકાકીપણું અને એકલતાપણાનો ભેદ સમજી લેજો. એકલતાપણું તો પોતે બહિર્મુખ છે અને કોઈનો સંગ નથી અને ઝંખે છે. આ ગયો છે તો ક્યારે આવશે? અડધો કલાકનું કહીને ગયો તો હજી તો આવ્યા નથી. આનો ફોન કેમ ન આવ્યો? આને તો કીધું હતું કે હું તમને જઈને પહોંચીને ફોન કરીશ. આ એકલતા સાલે સંઘ સતત સંઘમાં જ હોય, પોતે એકાકીને આવા કોઈ કમિટમેન્ટ ન હોય, એ તો પોતાના સ્વરૂપ સાથે છે એ એકાકી છે, એને કોઈ પર પદાર્થની ઉપસ્થિતિની આવશ્યકતા નથી. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, એ એકાકી એના ભાઈબંધની રાહ ન જુએ, એના પડોશીની રાહ ન જુએ, એના સ્વજનની રાહ ન જુએ, એકાકી છે પણ સ્વરૂપ સાથે છે. એકાકી હોવા છતાં અસંગતાથી પરિપૂર્ણ છે. એકલતા એ ખેદ ગમગીની ઉદાસીનતાની અવસ્થા છે કે કોઈ ઘરે નહોતું, હું તો એકલો હતો, એવા કંટાળી ગયા, પછી તો એવા ખોટા ખોટા વિચારો આવે, અનેક પ્રકારની કલ્પનાઓ ચાલ્યા કરે, આ બધા એકલતાના લક્ષણ છે. અને એકલતામાં માણસ ગાંડો થઈ જાય. જાજો સમય જો એકલતા રહીએ, સ્વરૂપનો અભ્યાસ ન હોય, અધ્યાત્મ જીવનમાં હોય નહીં, વિચારનો કોઈ બળ ન હોય, તો જેલની અંદર એક વ્યવસ્થા હોય છે, સોલિટરી કન્ફાઇનમેન્ટ, કે અમુક કેદીઓને એવી કોટડી બનાવી હોય કે જેમાં એને પૂરી દે અને ઉપર 25 ફૂટ ઊંચેથી ઉપરથી બારીમાંથી એને ખાવાનું આપવામાં આવે. એ કોઈનું મોઢું જોવા ન મળે, કોઈનો શબ્દ સાંભળવા ન મળે, કોઈ પણ પ્રકારની એને બહાર દિવસ છે કે રાત એ પણ એને ખબર ન હોય. આવી એકાંત કોટડી કહે છે, એવી સજા થાય એકાંત કોટડીને, ગાંડો થઈ જાય, ગમે તે પ્રકારના બરાડા પાડે, પછી પોતે પોતાના વશમાં ન રહે. અને આજે પણ કેટલાય એકલતા રહેવાનું જેના જીવનમાં આવે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં એકલા થઈ જાય તો આપણને લાગે કે ચિત્તભ્રમ થઈ જાય, ગાંડા થઈ જાય, ગમે તેમ બોલે, અનપ સનપ વાતો ચાલ્યા કરે. તો એકલતા અને એકાકીમાં ફરક છે. ગુફાની અંદર રહેલો યોગી અને સાધક એકાકી છે, એકલતા નથી. ઘરની અંદર રહેલો કોઈ ન બોલતું હોય એની સાથે એકલતા છે, કોઈ એની સાથે વાત નથી કરતું, કોઈ એને બોલાવતું નથી, કહી દીધું કોઈ બોલાવવું નહીં, રે ઘરમાં એકલતા છે, વ્યવહાર નથી. થોડું થોડું આવું આધ્યાત્મિકતા અને સંસાર એ બંને કેવા જોડાયેલા છે, ક્યાં ભેદ પડે છે સમજવું પડે. એ કહે છે કે જ્યારે આવું એકાંત પ્રાપ્ત થાય, એટલે એકાકીપણ તો છે જ પણ એકાંત નથી, અમને સંગનો ઉદય છે, અમારે તો એ જોઈએ નહીં. જો બધા જ ચાલ્યા જાય, બધાની ગેરહાજરી હોય તો અમને આનંદ છે. કોઈ એમ કે અમે જાશું, તમને કોઈ નહીં હોય તો કાંઈ નથી ભાઈ, વધારે સારું, તું જા અને હવે તપાસ પણ કરીશમાં અને બોલાવીશમાં. દીકુભાઈ તમે કોઈ નહીં આવો એનો અમને આનંદ છે, સાધનામાં બેઠા છીએ ત્યારે. હે, નિજાનંદની મોજ છે, આ તો ચિદાનંદની મોજ છે ભાઈ. અરે હું મારા પૂર્ણ સાથે છું, પછી શું એકલો છેનો, મારા સ્વરૂપ સાથે અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ, એની સાથે રહેલો જીવ પોતાની પૂર્ણતાનો અનુભવ કરી શકે, એને સંસારનો સંગ તો અધૂરો લાગે. આ ગુફાના ધ્યાનનું રહસ્ય છે, આ તીર્થધામમાં જવાનું, એકલા સાધના કરવાની, એકાંતિક સાધના કરવાની, આવો અભ્યાસ કરવાનો. આપણે તો ક્યાંય કઈ સમૂહ વિના સંગ વિના આપણને તો કશું જ થતું નથી. કંઈ જવું હોય તો કેવી રીતે જઈએ, કોક આવે તો જઈએ, પણ તારે કોઈનું શું કામ છે? કાં તો હોય તો મજા આવે ને, વાતો થાય ને, તે વાત કરવા જાશ તો અહીંયા શું ખોટો, ચોરી જઈને બેસ ને, વધારે લોકો હશે. અધ્યાત્મ અને સંસારનો ભેદ પકડાતો નથી. અહીંયા એકાકી હોવા છતાં પરિપૂર્ણ છે, અને અહીંયા બધાની વચ્ચે હોવા છતાં અધૂરો છે. આટલા ખુલાસા સિવાય અમે તમને પત્રનો બીજો કંઈ કહેતા નથી. સૌભાગભાઈને આ બધી વસ્તુ લખાય. સૌભાગ જેવો વિરલા પુરુષ આ સમજી શકે. બાકીના તો હું તમે વાત કરશું અને પાછું 15 મિનિટ પછી એ નહીં કે ક્યાં જવાના છો, શું કરો છો બપોરે, એકલા છો, આવો ને જરા. પતી ગયો. આ તો પત્ર 170નો તો ક્યાંય વયો જાય. એ હોય પણ સૌભાગભાઈને બીજી કેમ તમે ઉદાસ, શું કાલ કોઈ નહોતું, હું તો કંટાળી ગયો છું યાર, કોઈ નહોતું, તું હતો કે નહીં? તો કે હું ક્યાં મને ઓળખું છું, મને ક્યાં મારો કોઈ પરિચય હતો, મારી ક્યાં મને ઓળખાણ હતી, હું તો ભૂલો પડેલો આત્મા છું અનંતકાળથી, હું હોવા છતાં હું જ ભૂલો પડ્યો છું. જીવ પોતાને ભૂલી ગયો છે તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વધર્વ સંમત કહ્યું છે. પતરંગ 201 વાક્ય આપણે હમણાં 2 દી પહેલા વાંચ્યો. આપણને સુખનો વિયોગ આપણે પોતાને ભૂલી ગયા છીએ એના છે, કારણ કે તું તને યાદ કર એટલે સુખનો તું ભંડાર છો. સ્વયં જ્યોતિ સુખધામ, અનંત સુખધામ તું છો, તો તારે કોઈની જરૂર પણ નહીં પડે. જો તું તને મળી જઈશ તો, પણ તું તને ભૂલી જઈશ તો જગત આખું તારા સંગમાં હોય તોય પણ તને શાંતિ નહીં મળે. જબરજસ્ત અમેરિકા જેવો દેશ, એટલી બધી પ્રવૃત્તિ, એક એક સેકન્ડે સેકન્ડ અહીંયા લોકો અશાંત છે, એકલતા કોરી ખાય છે, ધનના ઢગલાની વચ્ચે પણ શાંતિ નથી, જંપ નથી. શું કરવા છે પૂતગલના ઢગલાને? જ્યાં સુધી સ્વત્વની પીછાણ નથી થઈ, એની સાથેનો અભ્યાસ નથી, પરિચય નથી. વેદની અંદર કહ્યું છે, શ્રુતિ છે એક, કે જેને આત્મા પ્રાપ્ત કરવો છે એને આત્માને સાંભળવો, વિચારવો, વારંવાર ચિંતવવો, ત્યારે આત્મા મળે છે. આપણે આત્મા સિવાય બધો વિચાર કરીએ છીએ. આત્મા સિવાય બધો વિચાર કરીએ છીએ અને બધો વિચાર કરીએ છીએ, આપણો કરીએ છીએ અને બીજાનો પણ વધારે કરીએ છીએ. એને આમ કરવું જોઈતું હતું, એને આમ કરવું, એને આમ ન વિચાર્યું ને, એને આમ. પણ હવે રહેવા દે ને ભાઈ, ક્યાં સુધી આ ગંડ પણ કરવું છે? મુશ્કેલી છે. 196માં આ મુનિશ્રી ઉપરનો પત્ર છે. એમાં 2 વસ્તુ કૃપાળુદેવે બહુ સરસ રીતે મૂકી છે. મુનિનો સર્વસંગ પરિત્યાગી છે, સાધુ વેશમાં છે, વિતરાગના માર્ગમાં છે, ઓઘાને મુપત્તિ ધારણ કરેલ છે, પ્રતિપળ જૈણા છે, જેને છકાઈના જીવોની રક્ષામાં નિરંતર જે લાગી પડ્યા છે, એને કહે છે, હે મુનિ, જીવને 2 મોટા બંધન છે. બંધનનું સ્વરૂપ શું, સાચું બંધન ક્યાં છે, શેનું છે? આ જીવ બંધાયેલો છે, શેનાથી બંધાયેલો છે? 2 મોટા બંધન અનેક છે, પણ જો લક્ષ્ય કરો તો 2 મોટા બંધન કાઢો, બાકીનું બંધ જશે, આપોઆપ જશે, કેમ કે એ લિંક છે, એની સાથે જોડાયેલા છે. મૂળ બંધન નથી તો બાકી કંઈ નથી. એક છે સ્વચ્છંદ અને બીજો છે પ્રતિબંધ. સ્વચ્છંદ અને પ્રતિબંધ, સ્વચ્છંદ એ સ્વસંબંધી બંધન છે અને પ્રતિબંધ એ પરસંબંધી બંધન છે. પરનો સંગ, પરનો યોગ, પરનો સંગ્રહ, કુટુંબ, પરિવાર, પરિગ્રહ, માન, સમૃદ્ધિ, સત્તા, સામાજિક મુદ્દો, આ બધા પ્રતિબંધ છે, પર સંબંધી પ્રતિબંધ છે. પ્રતિબંધ એટલે જીવને પોતાની આત્મ સ્વરૂપની સાધનામાં રોકનાર બળ, બાધક બળ, અટકાવનાર બળ, રોધ કરનાર, આ બધા નડે. મારે આમ કરવું છે પણ લોકો શું કહેશે, લોકસંજ્ઞા, લોક પ્રતિષ્ઠા, પોતાની માની લીધેલી મોટાઈ, એક એક વસ્તુ અડી આવતી હોય બધી, નડે જ. આમ કેમ થાય, આમ કેમ ન કરવું, આ શું કહેશે, આ આમ માનશે, આ તેમ માનશે, એને પછી આમ થશે, એને દુઃખ થશે, એને ખોટી ગેરસમજ થશે, ઘણું ઘણું આવે આમાં. પ્રતિબંધ એટલે પર સંબંધી કોઈ પણ પ્રકારનો ખ્યાલ એ પ્રતિબંધ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એટલો બધા પ્રતિબંધનું સ્વરૂપ વિસ્તૃત છે, વિશાળ છે. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે આ ચારેય પ્રકારમાં અનંત પ્રતિબંધ આવી જાય છે. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવાન, વિચરવું ઉદયાદિન પણ વિતલો છે, તે પુરુષને નમન કરવા યોગ્ય છે, ગુણગ્રામ કરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે, જેને કોઈ પણ પ્રકારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી પ્રતિબંધ પણ વર્તતું નથી. પત્રાંક 400 શીર્ષક. કૃપાળુદેવ તો બહુ સ્પષ્ટ બધું લખ્યું છે, આગળ પાછળના સંદર્ભ મેળવવા પડે. પ્રતિબંધ સમજવો ત્યારે આ કહું કે એ પુરુષ છે કે એને એકય પ્રતિબંધ નથી, નિર્ગ્રંથ એ પ્રતિબંધ વિનાનો પુરુષ છે, પરમ પુરુષ એ પ્રતિબંધ વિનાનો પુરુષ છે, સત્પુરુષ એ પ્રતિબંધ વિનાનો પુરુષ છે, જ્ઞાની પુરુષ પ્રતિબંધ વિનાનો પુરુષ છે. એ જ સદગુરુ હોઈ શકે જેને કોઈ પ્રતિબંધ નથી. જ્યાં થોડો પણ પ્રતિબંધ આવ્યો ત્યાં એક અવસ્થા અધૂરી થઈ. કૃપાળુદેવે કહ્યું, વિચરે ઉદય પ્રયોગ, પોતાની ઈચ્છાથી એ વિચરવાનું પણ નથી, અહીંયા જાઉં કે ન જાઉં, આ ખાવું કે ન ખાવું, આમ કરવું કે ન કરવું, ઉદય પ્રયોગ, ઈચ્છા નહીં, સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત. આત્મસિદ્ધિના વિવરણમાં કૃપાળુદેવ આ સમજ આપી છે કે સદગુરુની ઓળખાણ, આત્મજ્ઞાની, આત્મજ્ઞાન, સમદર્શિતા, એ શબ્દનું ફરીથી શબ્દ પ્રયોગ આપ્યો છે કે સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, જે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. જેને ગીતામાં કૃષ્ણ ભગવાને સ્થિત પ્રજ્ઞ કીધો છે, જેની પ્રજ્ઞા સ્થિર છે, હવે એને કોઈ સંસારના દ્વય, મોહ, વિકલ્પ ચલિત કરી શકતા નથી, એમ સ્વરૂપમાં સ્થિત થયેલો. અને ઈચ્છા નથી કોઈ કે જે એને ડગાવી શકે, ચડાવી શકે, ચડી ન શકે, અચળ છે. આ ગુરુ છે. આ આંતરલક્ષણ આપણે પકડતા નથી અને બાહ્ય લક્ષણમાં આપણે હોશિયાર છે, અને બાહ્ય લક્ષણમાં આટલો એને ત્યાગ કર્યો છે, આટલો એનો ભપકો છે, ને આટલો એનો આરંભ સમારંભ છે, આટલો એનો વૈભવ છે, એટલે તું ચક્રવર્તીની વાત કરશ કે ગુરુની વાત કરશ? આપણે વિતરાગી ગુરુ લેવાના છે કે કોઈ કરોડપતિની વાત કરશ? તું મુકેશ અંબાણીની વાત કરતો હોય તો સમજાય કે એને આટલા પ્લેન છે, ને જ્યારે જાય ત્યારે આટલા લોકો ભેગા, મારા ગુરુ પર. તારા ગુરુની ક્યાં વાત, વિતરાગીની વાત કરશ કે રાગીની વાત કરશ? આ મહિમા શેનો છે? પૂતગલનો મહિમા છે, પુણ્યને આધારિત છે, જ્ઞાનને આધારિત નથી. તારે જ્ઞાની જોઈએ છે કે પુણ્યવંત જોઈએ છે? અને પોણીવન જોતો હોય તો ચક્રવર્તીના પગે પડ. મિત્રાગીની શું જરૂર છે? સમજ ન પડે, અધૂરી સમજ હોય, એકાદી વાત પકડી લે અને પોતાને ગમે એ પકડી લે, પોતાને રૂચે એવી વાત પકડી લે અને પછી એને ચડાવે કૃપાળુદેવના નામે. હો જુઓ, કૃપાળુદેવે કીધું છે, કૃપાળુદેવે ઘણું કીધું છે. સમગ્રતાથી વિચાર કરાય, મહાપુરુષને પૂર્ણ પુરુષને એની સમગ્રતામાં જોવાય, કોઈ એક અંશમાં ન જોવાય. તો તેમ કે કૃપાળુદેવે લગ્ન કર્યા હતા એટલે મોક્ષ જવા માટે લગ્ન કરવા, એમ કૃપાળુદેવ હીરામૂર્તિનો વેપાર કરતા હતા માટે આપણે કરવો? એકાંગી દ્રષ્ટિ ન હોય, સમગ્રતાથી જીવન, આખું જગત સોનાનું થાય તો અમારે મન તૃણવત છે, આ એની આંતરિક દશા હતી. છે તારી નથી વિચાર આવતો, આ પ્રતિબંધ છે. બધા પર સાથેની આસક્તિ, પર સાથેનું મમત્વ, પર પ્રત્યેનો લોભ, આ વિતલોભ હોવો જોઈએ. વિતલોભ એટલે આખું જગત તારા ચરણમાં છે તો પણ એક સડી લેવાની પણ ઈચ્છા નથી. સમવસણમાં બિરાજમાન છે છતાં સમવસણનું અઢળક જે કંઈ ધન છે એના ઉપર એની દ્રષ્ટિ નથી. એક એક મોતી કિંમતી છે, દેવોથી રચના થાય સમવસણની, મનુષ્યની તાકાત નથી. એવો વૈભવ સમવસણનો છે, એ વૈભવ વચ્ચે બેસનારને એમ થતું નથી કે હું જાઉં ત્યારે આ ચાદર ભેગી લેતો જાઉં. કે આ છત્રનું એક મોતી લઈ લઉં, એક રત્ન મારી પાસે રાખું, નથી. એ પકડાતું નથી, એ છે પ્રતિબંધ. એ પ્રતિબંધ સ્વજન સંબંધી છે, કુટુંબ સંબંધી છે, પરિગ્રહ સંબંધી છે, વૈભવ સંબંધી છે અને પોતાની માન્યતા સંબંધી છે. પોતાના વિચાર સ્વચ્છતા પોતાની મેળેના કલ્પનાના એ પણ એક પ્રતિબંધ છે. આપણે આપણું મત છોડીને અહીંયા ન જઈએ એ પ્રતિબંધ છે. કેટલો બધો પ્રતિબંધની સૂક્ષ્મતા, કે ચાયલા જતા હોય ને યાત્રાએ તો દિગંબર હોય ને બધા, તો એકાદું શ્વેતાંબર મંદિર આવે ને તો રસ્તો બદલી નાખે. હવે તો સ્થિતિ સુધારો થતો જોવા આવે છે, પણ પેલા આવી દશા. અને પંડિતોએ પણ શાસ્ત્રમાં લખ્યું હોય કે સામે ગાંડો હાથી આવતો હોય, મરણનો ભય હોય તો હાથીના પગ નીચે કચડાવું, પણ જૈન મંદિરમાં પ્રવેશ ન કરો. જેમ એને લખ્યું એમ આ બાજુ આ બધાએ લખ્યું, એનાથી દોઢ ગણું. આવા જ બધા મત મતાંતરના પ્રતિબંધોને કારણે આખો સમાજ છિન્ન ભિન્ન થઈ ગયો, ખંડ ખંડિત થઈ ગયો. આ બધા જ આત્મધર્મના ઉપાસક આખો ભારત દેશ, છતાં સંપ્રદાય, મઠ, પંથ, ઉપપંથ એકબીજાને મારા મારીને કાપા કાપી સુધી આવી ગયા. એ ભગવાનની પ્રતિમા જો લાજ કાઢી ના લે બૈરાઓ, કે દર્શન થઈ જશે તો પાપનો બંધ થશે. બંધ ભાવથી થશે કે દર્શનથી થશે? આવું પ્રતિબંધનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલે પોતાની માન્યતા, પોતાનો આગ્રહ, પોતાનો મત એ પણ પ્રતિબંધ છે. જ્યારે સત્પુરુષ મળે ત્યારે પોતાની માન્યતા મૂકી દેવી, આ મુમુક્ષુતાનું લક્ષણ. જ્યારે ખાતરી થાય કે આ સત્પુરુષ છે, આ ભગવાન સ્વરૂપ છે, આ પરમાત્મા સ્વરૂપ છે, આ કહે છે એમ જ મોક્ષ માર્ગ છે, એમ જ આત્મ સ્વરૂપ છે, ત્યારે પોતાની જે કાંઈ માન્યતા છે મૂકી દે, આ મુમુક્ષુતા છે. કૃપાળુદેવના બે પુત્રમાં નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ, એને કહ્યું સમવસણ બેઠા હોય કાંઈ ભણ્યા નથી પણ આ પુરુષ સાચા છે, એ જેમ કહે છે તેમ મોક્ષ માર્ગ છે. આવી અનન્ય શ્રદ્ધા તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ એને સમકિત થઈ ગયું કે સત્પુરુષની વિદ્યમાનતામાં સત્પુરુષની ઓળખાણ થયા પછી પોતાના મતનો ત્યાગ, બહુ કપરી અવસ્થા છે કે સાચા પુરુષ મળ્યા પછી પોતાની મિથ્યા માન્યતાઓ, મત અને આગ્રહ એને છોડવા બહુ આકરો છે. અને સ્વચંદ પોતે એટલા શાસ્ત્રો વાંચ્યા છે, એટલો સત્સંગ કર્યો છે અને એના આધાર ઉપર પોતે કલ્યાણનો માર્ગ નક્કી કર્યો છે, એટલે હવે એને જે જ્ઞાની પુરુષ મળે છે ત્યારે એ એને સાંભળતો નથી પણ એની મૂલવણી કરે છે, એની તુલના કરે છે, એના બોધની તુલના કરે. તેણે શું કીધું? સ્વચ્છંદ છે, હું જાણું છું, મને ખબર છે, મુમુક્ષુનું પહેલું લક્ષણ હું કંઈ જાણતો નથી અને સતની પ્રાપ્તિ છે. અને હું જાણું છું ત્યાં સતનો વિરોધ છે, નકાર છે. આવું સ્વચ્છંદ એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદર સરસ મૂક્યો, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય. ભાઈ, અનંત કાળથી તો અનંત લોકો પાસે ગયો છું, બધું બરાબર છે, પણ સરત સાંભળ્યું નથી, સરસ જોયું નથી, સત સધ્યું નથી. તે શૂણીએ સાંભળીએ જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. 166 મોક્ષ માર્ગના 5 કારણો. સાહેબ, અનંત કાળમાં સત નથી સાંભળ્યો, સતની શ્રદ્ધા નથી કરી અને પ્રત્યક્ષ સત્પુરુષ મળે ત્યારે મારું કોઈ વસ્તુ, મારો કોઈ અભિપ્રાય, મારી કોઈ માન્યતા, મારો કોઈ મત રહેતો નથી. આપણે વાત કરી હતી ઇન્દ્રભૂતિ ગૌતમ જેવી નિશંકતા, ભગવાન મહાવીર જેવો સર્વજ્ઞ મળે તો પ્રભુએ બધું કીધા પછી પૂછ્યું કે બોલો ગૌતમ, બરોબર છે? તમેવ સચ્ચમ નિશંકમ જમ જીણે હિ પવૈયમ. હે જિનેશ્વર પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા, આપ જેમ કહો છો તેમ જ સત્ય છે, નિશંક છે. આવી શ્રદ્ધા, ઓછું જ્ઞાન હતું ગૌતમને, એ તો જ્ઞાનનો હિમાલય કહેવાતા એટલી ઉત્તંગ પ્રતિભા. જગતનું કોઈ અક્ષર જ્ઞાન એનાથી બહાર નહોતું, અજ્ઞાત નહોતું. એને ભગવાન મહાવીર સામે એમ જ કહ્યું, તમે જે કહો છો પ્રભુ એ જ નિશંક છે, તમેવ સચ્ચમ. આવી પ્રતીતિ કૃપાળુદેવને મળેલા એમના મુમુક્ષુઓ અનુયાયીઓએ, જેણે આ સ્વરૂપમાં જોયા કે પરમાત્મા સ્વરૂપ આપ છો, મોક્ષ સ્વરૂપ આપ છો, આપ જે કહો છો તે જ બરોબર છે. વિતરાગની ઓળખાણ થયા પછી, નિર્ગ્રંથની ઓળખાણ થયા પછી આનંદ ગંજીએ જેમ પદ લખ્યું કે મારે તારું વચન પ્રમાણ, હારે પ્રભુ અવરની આણ હવે નહીં માનું, હવે હું કોઈ નહીં માનું, મારે તારું વચન પ્રમાણ, અનુભવ પ્રમાણ, એ જ અમારે પ્રમાણ જોઈએ છે. શબ્દના પ્રમાણનો કંઈ અર્થ નથી, તર્કથી સાચું એનો કંઈ અર્થ નથી, આ માર્ગ તર્કનો નથી, અનુભવનો છે. એટલે અહીંયા એટલી સરસ વાત કરે છે કે છે, પ્રતિબંધ ટાળવાની ઈચ્છા હોય તો સર્વસંગ પરિત્યાગી થવું, બધું છોડી દેવું, જગતનો પર પદાર્થ એક પણ વસ્તુ મારી નથી, આસક્તિ નહીં, મમત્વ નહીં. અને સ્વચ્છંદનો જેને ત્યાગ કરવો છે એણે જ્ઞાનીના શરણે જવું. એને જ્ઞાનીની આજ્ઞા આરાધવી. અને પછી લખે છે કે સ્વચ્છંદ છેદાયો હોય તો પ્રતિબંધ ટકી શકતો નથી. પ્રતિબંધ ત્યાં સુધી જ ટકે જ્યાં સુધી સ્વચ્છંદ ઊભો છે. કેમકે પ્રતિબંધને મદદ કોણ કરે છે? સ્વચ્છંદ. પર પ્રત્યેની આસક્તિ, મારાપણાનો ભાવ વગેરે એને મદદ કરનાર અંદરનો સ્વચ્છંદ છે. આ કશું જ તારું નથી અને આ મારું છે, આ સ્વચ્છંદ ઊભો છે, ત્યાં સુધી આનો ત્યાગ કેવી રીતે થાય? આ પ્રતિબંધ ટળે કેવી રીતે? તો પ્રતિબંધ ટાળવો હોય, દેખી તો પ્રતિબંધ છે પણ ટળે ક્યારે? તો કે અંદરથી પોતાની શ્રદ્ધા બદલાય ત્યારે. સ્વચ્છંદ ટળે, સ્વચ્છંદનો આધાર તૂટી જાય તો પ્રતિબંધ એક મિનિટ પણ ઊભો રહી શકે. એક પરમાણુ પણ જગતનું મારું નથી આવી માન્યતા થાય, મત ટળે અને સત સ્થાપિત થાય તો પછી આખા જગતનો તું સમ્રાટ છો તો એ શું કહે? હું કંઈ નથી. આ ચક્રવર્તી આ સ્થિતિની અંદર એક કાચી મિનિટની અંદર આ બધું છોડીને ચાલ્યા જાય. પ્રશ્ન તો થાય ને આપણને કે છ ખંડનું રાજ આવી સરળતાથી છોડી દે એક ચપટી વગાડતા? તો કે જેનો સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવા યોગ્ય છે. અરે પ્રતિબંધનું અને એક બીજું હળવું સૂક્ષ્મ સ્વરૂપ આપ્યું કે વ્યાખ્યાન કરવું પડે તો કરવું, પણ મારી હજુ યોગ્યતા. હવે આ કોને કહેવા જેવું? આ તો એમ સમજે છે કે મારા જેવો તો કંઈ વ્યાખ્યાન કરતા છે જ નહીં, અને મને જે આવડે એ બીજાને આવડે જ નહીં. હવે અહીંયા કહે છે કે મારી યોગ્યતા નથી. કારણ કે આ યોગ્યતા કોની છે? પત્રક 837 13માં ગુણસ્થાનકે બિરાજમાન જે સર્વજ્ઞ છે, વિતરાગ છે, એ જ ઉપદેશના સાચા અધિકારી છે. એને પરમગુરુ, વિશ્વગુરુ, ત્રિલોક ગુરુ કહેવામાં આવે છે. સાચો બોધ એ આપી શકે, બીજાના બોધમાં ન્યૂનતા છે, અધૂરપ છે, હજી બહાર છે, હજી પૂરેપૂરી ગ્રંથિ છેદાણી નથી. આ 13માં ગુણસ્થાનકે 12માંની બધી મોહની ગ્રંથિ છેદાઈ જાય ત્યારે જ એને અધિકાર ઉપદેશપણાનો આવે છે. માટે ધર્મ કોણ પ્રકાશી શકે? તો કે સર્વજ્ઞ. કેવડી અર્યંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવડી પન્નતો ધમ્મમ શરણમ પવજ્જામી. પંડિત પન્નતો નહીં, કેવડી પન્નતો. તો કે છે કરવું પડે જ્યાં સુધી દરેક ભૂમિકામાં હો, જેમ સાધુ છે તો એને વ્યાખ્યાન કરવું પડે. એ જે ચાતુર્માસ જ્યાં રહે હોય, જે સમાજમાં હોય, એના આવાસ લે છે, એને ગોચરી પાણી લે છે, તો એને એક પ્રકારે લોકોની ધર્મની આરાધના કરાવે. પણ એ મારું આવું કરવું પડે એવું કર્તવ્ય છે એમ માની અને ન કરવા માટે સામાન્ય રુચિકર એવા યોગ્ય પ્રયત્ન થાય એટલા કરવા, છતાંય કરવું પડે તો ઉદાસીન ભાવ સમજીને કરવું. આ પ્રતિબંધની સૂક્ષ્મતા છે કે ખરેખર તો ઉપદેશ દેવા જેવું એક પ્રસન્નચિત કાર્ય એકેય નથી. આ તો કંઈ સ્ટેજ ઉપર ઉપદેશ દેવો એવું નથી. અહીંયા બહાર નીકળીને હમણાં જો બે જણને કંઈ કહેવું હોય ચપ્પલ પહેરતા પહેરતા, તો પોતાનું ચપ્પલ ભલે બાજુ ભાવી જાય પણ ઓલાને ધરાહાર રોકીને પણ સમજાવે કે તું ને આમ થવું જોઈએ. આ ઉપદેશની અંદર ભાવના ઝંખના કેટલી છે કોઈને સમજાવવાની, એટલે હું સમજુ છું એ હામાને ગળે ઉતરાવે. બોલો જરાક બોલો તે નહીં એમ નહીં આમ હે, એટલે આ ઉપદેશક પણ છે ને એ એક એક અવસ્થામાં કામ કરે છે. છોકરા સાથે વાત કરીએ, પત્ની સાથે વાત કરીએ, ઘરના કામવાળા સાથે વાત કરીએ, ત્યારે પણ મગજમાં શું હોય છે કે મારા જેવું કોઈ સમજતું નથી. ઉપદેશક પણ આ ઉપદેશક પણ આની વાત છે, અને એનું કારણ સ્વચ્છંદ છે. ઓલો છોકરો ઘણીવાર કહે કે પપ્પા તમને નથી સમજ, તમને ખ્યાલ નથી. બિચોડો વિનયથી કહે, ચૂપ રે, તારા કરતાં મેં વધારે. હવે દિવાળી જોઈ કે હોળી જોઈ, માનવા તૈયાર નથી. ખરેખર સાચો હોય પણ આપણો સ્વચ્છંદ હોય ત્યાં સુધી આપણે કોઈનું પણ માનવા તૈયાર નથી. એની સામે દલીલ છોડીએ નહીં. બાકી રહી જાય ને તો ઘરે જઈને ફોન કર્યો, હું તમને કહેતો તો એ સમજાણું તમને, પણ તું ન કહેતો હોય તો ઘણું છે અને તું બંધ કર, અમે સમજ્યા છીએ ઘણું છે. બહુ મુશ્કેલ છે. બે પ્રજ્ઞા, આ મોટામાં મોટા બે બંધન છે. કૃપાળુ દેવે તો સામાન્ય આપણને તો બધા બંધન સમજાવીએ તો એની તો આપણે જે વ્યાખ્યાન શરૂ કરીએ તો એક બે આવા હેલા કરે ઉપદે. કૃપાળુ દેવ આવી વાત કરે, સ્વચ્છંદ પ્રતિબંધ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય. કારણ કે જેનો સ્વચ્છંદ ગયો છે એનો પ્રતિબંધ તો જવાનો જ છે. એટલે આત્મસિદ્ધિની અંદર આ માર્ગ મૂક્યો કે સ્વચ્છંદ ટળે તો મોક્ષ થાય, સ્વચ્છંદ ટળે તો મોક્ષ થાય. કેટલી જબરજસ્ત વાત છે. મોક્ષ માર્ગ આત્મસિદ્ધિમાં કીધો છે, એમાં આ ઉપાય અન્યત્ર ક્યાંય સાંભળવા મળે, સમજવા મળે? આવો ઉપાય. રોકે જીવ સ્વચ્છંદ તો, તું તારા સ્વચ્છંદને રોક, એટલે સુરેશ તું રોક, ટેડો નથી તારો, ટાળવાની જરૂર નથી, તું મૌન રહે. કોઈ જ્ઞાનીની વાતમાં તને ન તું અસહમત થા, તારો એની સાથે મતભેદ પડે, તને એની વાત પૂરેપૂરી પકડાય નહીં, તો તું તારા સ્વચ્છંદને રોક, મૂંગો મર. સાંભળી લે, આજ નહીં તો 10 વર્ષે તને થશે કે એની વાત હતી સાચી. 2500 વર્ષ પછી લાગે છે કે ભગવાન મહાવીરે કહ્યું તું એ સાચું છે. જ્યારે પ્રત્યક્ષ સાધનામાં આપણી ભૂમિકા બદલાય તો ઉપદેશની ધારા બદલાય કે ના, હવે નિર્ગ્રંથોએ કહ્યું છે, કેવડીએ કહ્યું છે, એ જ સાચો માર્ગ છે. વર્ષો પછી સમજાશે કે પરમ કૃપાળુ દેવ કહેતા હતા એ વાત સાવ સાચી છે. આપણે લઈ આવેલા હતા આપણી રીતે, પણ આપણને ત્યારે સમજ નહોતી. સ્વચ્છંદ રોક્યો નહીં, માત્ર સ્વચ્છંદ રોક તો આ ઘડી જલ્દી આવશે.